હું તમારે શરણે આવેલો છું, સાધુતાના લક્ષણ યુક્ત છું, મારા પર કૃપા દ્રષ્ટિ કરો, મને પ્રગટ ભગવાન મળી જાય. સુરત મુનિ એ વખતે એવું બોલ્યા હતા, પ્રતાપસિંહ તારો પ્રશ્ન તો બહુ સારો છે, પણ અતિ દુર્લભમ ઋણામ સાક્ષાત કૃષ્ણ ક્ષણમ રૂપઃ એતદર્થમ જુહુરાજ્યમ મહાંત ચક્રવર્તી ઉગ્ર તપશ્ચ કુર્વંતી ત્યક્ત્વા ગેહ વિવેચિના. પ્રતાપસિંહ તારો પ્રશ્ન બહુ સારો છે, પણ કઠિન બહુ છે, બહુ કઠિન છે, જેને માટે મોટા મોટા ચક્રવર્તી રાજાઓ ઘરબહાર છોડી દે ઘરબહાર, તેમ છતાંય જે પરમાત્મા મળવા કઠિન છે. ઉગ્ર તપશ્ચર્ય કુરવંતી, ઉગ્ર સાધનાઓ કરે, માથે રાફડા જામી જાય તો પ્રગટ ભગવાન મળતા નથી. પ્રતાપસિંહ બે હાથ જોડા, ગુરુદેવ કોઈ ઉપાય? તો કે એક ઉપાય, તારું અંતઃકરણ નિર્મળ થાય તો ભગવાન મળે. ગુરુદેવ અંતઃકરણ નિર્મળ કેમ થાય? સુરત મુનિ બોલ્યા, પ્રતાપસિંહ હું પરમાત્માના ચરિત્ર ગાવ અને તું સાંભળ, તારું અંતસ્કરણ નિર્મળ બની જશે, તને ભગવાન મળી જશે. જેવો સુત પુરાણીએ સુરત મુનિ ઉત્તર આપ્યો, એવો સુત પુરાણી શૌનકને પણ ઉત્તર આપશે. શૌનકે પ્રશ્ન કર્યો છે, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ માધ્યમો આપ અમને કહો, ઉત્તમ ઉત્તમ માધ્યમો કહો, ભગવાન કેમ મળે? સુજી બોલ્યા છે, શૌનક તમારો પ્રશ્ન બહુ અદભુત છે. ભક્તિ યોગ વર્ધનમ યશ્ચ કૃષ્ણ સંતોષ હેતુકમ. સાંભળો, ભગવાનને પ્રાપ્ત કરવા માટે એક ભક્તિ શ્રેષ્ઠ માધ્યમ છે, અને એમાં તે શ્રવણ ભક્તિ શ્રેષ્ઠ છે. શ્રવણ ભક્તિની અંદર જેનું મન ડૂબે છે, હે શૌનક અત્રતિ કીર્તિશ્ચામી ભક્તિ યુક્તમ કથાનકમ, જેના માધ્યમથી જીવાત્મા પરમાત્માને પામી શકે છે એ ભક્તિ યુક્ત પરમાત્માની કથા હું તમને સંભળાવું છું, તમે સાંભળો. શુકેન મમ યત પ્રોક્તમ રહ શિષ્યમ વિચાર્ય ચ. જે કથા પૂર્વે મને વેદવ્યાસજીના પુત્ર શુકદેવજી મહારાજ સંભળાવી હતી, એ જ કથા આજ હું તમને સંભળાવું છું. પરમાત્માની કથા જીવાત્માને મુક્તિ અપાવી શકે, એના સિવાય બીજા કોઈ માધ્યમ નથી. પરમાત્મા મળવા બહુ દુર્લભ છે, પરંતુ કથામાં તાકાત છે, જીવાત્માને તરત પરમાત્માનું મિલન થાય છે. બાકી ભગવાન મેળવવા તો એટલા બધા કઠિન છે.
જન્મ જન્મ મુનિ જતનુ કરાયે,
જન્મ જન્મ મુનિ જતનુ કરાયે.
તુલસીદાસજીના શબ્દ છે.
જન્મ જન્મ મુનિ જતનુ કરાયે,
જન્મ જન્મ મુનિ જતનુ કરાયે.
અંત સમે રામ આવત નાહી,
અંત સમે રામ આવત નાહી,
અંત સમે રામ આવત નાહી,
અંત સમે રામ આવત નાહી.
જનમ જનમ મુનિ જતનુ કરાયે,
જનમ જનમ મુનિ જતનુ કરાયે,
જનમ જનમ મુનિ જતનુ કરાયે,
જનમ જનમ મુનિ જતનુ કરાયે.
અંત સમે રામ
તન કરે, એકાદ વર્ષ નહીં, પાંચ દસ કે પચીસ વર્ષ નહીં, જન્મ જન્મ મુનિ જતન કરાય, જન્મ ખતમ કરી નાખે કોઈ પણ પ્રગટ પરમાત્મા નું મિલન અશક્ય છે. અંત સમય રામ આવત નહી, અંત સમય પ્રભુ આવતા નથી. એ પરમાત્મા આટલા દુર્લભ પરમાત્મા કથાની તાકાત છે, પરમાત્માના ચરિત્રની તાકાત છે. ચરિત્રના શ્રવણ માત્ર થી પરમાત્માનું મિલન શક્ય બને છે. માટે શાસ્ત્રમાં કથાને ભાવ મહાન કીધી છે.
કથા સુણે તે કહી આદિ ભક્તિ,
કથા સુણે તે કહી આદિ ભક્તિ,
કથા સુણે તે કહી આદિ ભક્તિ,
કથા સુણે તે કહી આદિ ભક્તિ.
તેથી વધે છે નવધાની, જનો જે જગમાં કુકર્મી,
હતા જનો જે જગમાં કુકર્મી,
હતા જનો જે જગમાં કુકર્મી,
હતા જનો જે જગમાં કુકર્મી.
કથા સુણાથી જથયા સુધર્મી, સુધર્મી
બિહારીલાલજી મહારાજ નો મત છે. એક બે ની હજાર કુકર્મી હતા, પાપના કરનારા હતા, પરંતુ ભગવાનના સંતના મુખ થકી જયારે કથાનું શ્રવણ કર્યું છે, તમામ પાપનો ત્યાગ કર્યો. શિવડું ચુધારે એ માણસને મારનારો જોબન વડતાલો મહાન ભક્ત બિંદુ. એક કથાના પ્રતાપ સદગુરુ અરિયા મુક્તાનંદ સ્વામીના શબ્દ અડી ગયા, મહાન ભક્ત બની ગયો. લીલાખા ગામનો મુંજા સૂ પાંચવાન બકરાને ખરીયું સોટો ખાય જનારો સદગુરુ વરિય ગુણાદિતાનંદ સ્વામીના શબ્દ અડી ગયા, મહાન ભક્ત બની ગયો. એકાદશી ને દિવસે ચકલ્યાની જીભોને કાપી કાપીને ફરાળનો કરનારો સદગુરુ અરિય ગોપાળાનંદ સ્વામીના શબ્દ દઈ ગયા, મહાન ભક્ત બની ગયા. નારદજીના શબ્દ અડી ગયા, વાલ્યા લુટારામાંથી વાલ્મીકિ હો ગયે, ઉલટ નામ જપત જગ જાની, વાલ્મીકિ બને ભાઈ બ્રહ્મ સમાની. નારદજીના શબ્દ અડ્યા, વાલ્યામાંથી વાલ્મીકિ થઈ. પરમાત્માની કથાની તાકાત છે, ગમે તેઓ પાપિષ્ઠ પુરુષ હોય, પરંતુ કથામાં જેને પ્રીતિ બંધાઈ જાય એના પાપ તમામ નાશ પામી જાય છે. ત્યાં સુધી જ પાપ ટકી શકે, જ્યાં સુધી પરમાત્માની કથાનું શ્રવણ કર્યું. ઘડે આધી ઘડી આધે મેં પુનઃ આદ, તુલસી સંગત સાધુ કી નિકટે કોટી અપરાધ. કોઈ એક ઘડી અર્ધી ઘડી, અર્ધી માંથી અર્ધી ઘડી પરમાત્માની કથાનું શ્રવણ કરે એના તમામ પાપો નાશ થાય છે. મુહૂર્તમ વા તદર્ધમ વા ક્ષણમ વાશ્ચમ શુભામ કથા, એ શૃણવંતિ નરા ભક્ત્યા ન તેષામ મસ્તિ દુર્ગતિ. એક ઘડી સાંભળે, અડધી ઘડી સાંભળે, અડધામાંથી અડધી ઘડી કોઈ જો કથા સાંભળે, સાંભળતાની સાથેની મુક્તિ થાય. કથાના શબ્દ જે નીકળવા માંડે પાપ તમામ બળવા માંડે. રુદંતિ સર્વ પાપાની તેતસ્ય શ્રવણ ક્ષણે. સદાનંદ સ્વામી નીકળવા કથાનો જે પ્રારંભ થાય પાપો તમામ રડવા માંડે. રુદંતિ સર્વ પાપાની તેતસ્ય શ્રવણ ક્ષણે. અસ્માકં પ્રલયં સદ્ય કથયામઃ કરિષ્યતિ કથેય મહાકરિષ્યતિ. હવે અમારો પ્રલય થઈ જશે, હવે શું કરીએ ને શું કરીએ. કથાની ગજબની તાકાત છે, માટે વિહારી લાલજી મહારાજ લખ્યું છે.
સંગ નો કૃષ્ણ કથા જ પાયો, જો તે કદાપી ન બળો જણાયો.
સતસંગ નો કૃષ્ણ કથા પાયો, જો તે કદાપી ન બળો જણાયો.
સતસંગ નો કૃષ્ણ કથા જ પાયો, જો તે કદાપી ન બળો જણાયો.
સતસંગનો કૃષ્ણ કથા જ પાયો, જો તે કદાપી ન બળો જણાયો.
સતસંગ રૂપી શુભ તો હવેલી,
સતસંગ રૂપી શુભ તો
સતસંગ રૂપી શુભ તો હવેલી.
સતસંગ રૂપી
શુભ તો હવેલી, પાડી જવાની
સત્સંગનો કૃષ્ણ કથા જ પાયો, જો તે કદાપી ન બોળો જણાયો. સત્સંગ રૂપી શુભ તો હવેલી, પડી જવાની ગણવી જ વહેલી. સત્સંગ રૂપી ઇમારત ત્યાં સુધી જ ટકે પાયામાં કથા ભરી હોય. ભક્તજન એક વાત બહુ સ્પષ્ટ સમજો, કોઈ પણ સંપ્રદાય હશે એની મોટપ હવેલીથી નહીં આંકી શકાય, એની મોટપ એની આર્થિક સદ્ધરતાથી નહીં આંકી શકાય. ગમે તેટલી આર્થિક સદ્ધરતા હશે, પરંતુ આધ્યાત્મિક રીતે જો ખલાસ થઈ ગઈ છે તો એક દાડો જેના જીવનમાંથી કથા જતી રહી હશે એનો એક દાડો વિનાશ સર્જાશે. સૌનો કે જ્યારે પ્રશ્ન કર્યો પરમાત્મા કેમ મળે, શુદ્ધ પુરાણી કે પરમાત્મા કથાથી રીજે છે, જેને કથા પ્રિય લાગે બસ એની પર પ્રભુ રીજે છે, એને પરમાત્માના દર્શન થાય છે. શૌનકજી કહ્યું છે આપ અમને પરમાત્માની કથા તો કહો. શુદ્ધ પુરાણી બોલ્યા સાંભળો શૌનક, એકવાર બદ્રિકા આશ્રમની અંદર સનકાદિકોના મનમાં સંકલ્પ થયો. આપણે અનેક વિવિધ સ્થાનોમાં ફર્યા છીએ, પણ બદ્રિકાશ્રમ બહુ નિર્મળ સ્થાન છે, માટે ત્યાં જઈએ, ત્યાં જઈને ધ્યાન ભજન કરીએ. સંસારી અને વૈરાગી, રાગી અને વૈરાગીના જીવનનો ફરક તમને બતાવો, ડિફરન્સ બતાવો. તમે જ્યારે કંટાળો ને ત્યારે શું વિચાર કરો ખબર? જો કે જેને ભગવાનની ઉપાસના નથી એની વાત છે, એ જયારે કંટાળે ત્યારે વિચાર કરે હાલો એકાદ ફિલ્મ જોઈ આવી, ટેન્શનમાંથી મુક્ત થઈ જાય, હાલો જરા ચોપાટી પર ફરી આવી ફ્રેશ થઈ જાય, હાલો થોડા દિવસ પ્રવાસ કરી આવી ફ્રેશ થઈ જાય. પણ ભગવાનનો ભક્ત અને સંત જયારે ટેન્શનમાં આવે ત્યારે વિચાર કરે આ બધું મૂકીને ચાલો ઘડીક મંદિરે જતા રહીએ, શાંતિ થઈ જશે. ચાલો થોડી વાર કોઈ શાસ્ત્ર વાંચીએ, હૃદયમાં આનંદ થઈ જશે. ચાલો કોઈ સંતની પાસે જઈને બેસીએ, હૃદયમાં ટાઢું થઈ જશે. ઉતના ફરક હે દોનો મેં. સનકાદિકોના મનમાં એમ થયું, ચાલો આપણે બદ્રિકાશ્રમ જઈએ, ત્યાં ધ્યાન ભજન કરશું. સનકાદિકો તમામ બદ્રિકાશ્રમની અંદર આવ્યા છે, ધ્યાનસ્થ અવસ્થામાં બેઠા છે, ને એ જ ક્ષણે ત્યાં વેદ વ્યાસ, એમને જેમણે જ્ઞાન આપ્યું છે એવા પરાશર પુત્ર, એમને પણ જેમણે જ્ઞાન આપ્યું છે એવા નારદજીનું આગમન થયું છે. સનકાદિકો તો ધ્યાનસ્થ બેઠેલા છે, નારદજી આવીને વંદના કરી થોડી વાર થઈને સનકાદિકો જાગ્યા. જાગતા વેત સનકાદિકોએ નારદજીને જોયા છે. ઓહો નારદ, તમે ક્યારે આવ્યા? ક્યારનો આવ્યો છું, પણ આપ ધ્યાનસ્થ અવસ્થામાં બેઠા હતા એટલે આપને મેં ડિસ્ટર્બ ન કર્યું. આપણે વિવેક શીખી રાખો, ભગવાનના કોઈ સંત એ જ્યારે ધ્યાનમાં બેઠા હોય, માનસીમાં બેઠા હોય, ત્યારે એને અડવું નહીં, એને સ્પર્શ ન કરો. રસ્તે ચાલ્યા જતા હોઈએ ત્યારે વંદના કરી હોય તો દૂર બેસીને વંદના કરવી, ત્યારે એનો સ્પર્શ ન કરો. ભાષ્યમ પણ લખ્યું છે, આચાર્ય મહારાજોએ ચાલ્યા જતા હોય, કોઈ મોટા સંતોએ ચાલ્યા જતા હોય ત્યારે દૂર બેસીને વંદના કરવી, એના ચરણ સ્પર્શની ઈચ્છા ન રાખવી. કારણ કે એની મસ્તીમાં ક્યારેક જતા હોય અને આપણે પગને અડવા જઈ અને ઠેસ જો આવી જાય, પડી જાય, દેહ તો દેહનું કામ કરે, તો બહુ અઘટિત ઘટના ઘટી જાય. માટે આ વિવેક શીખવા, ભગવાનના મંદિરમાં જ્યારે ગયા હોઈએ, પૂજ્યપાદ આચાર્ય મહારાજ હોય યા તો કોઈ સંત હોય, ભગવાનને જ્યારે વંદના કરતા હોય, ભગવાનને જ્યારે પગે લાગતા હોય, ત્યારે ત્યાં એને પગે લાગવા પણ આગ્રહ ન રાખો, પગે લાગવાનો આગ્રહ ન રાખો. આ બધા વિવેકને શીખી રાખવા. ભગવાનના સંત યા તો આચાર્યજી મહારાજ મંદિરમાં જ્યારે હોય ત્યારે દંડવટ ન કરવા, ભગવાનના દર્શન જ્યારે કરતા હોય ત્યારે દંડવટ ન કરવા, આ બધી વાતનું અનુસંધાન રાખવું. નારદજી બોલ્યા, છું તો ક્યારનો આવ્યો છું, પરંતુ મનમાં એમ થયું આપ ધ્યાનસ્થ અવસ્થામાં છો માટે આપને ડિસ્ટર્બ નથી કરવું. વેદ વ્યાસજી જે શાસ્ત્ર રચે એના ગુણ ગાણનારા એવા સનકાદિકો, એણે નારદજીની સામે જોયું છે અને સામે જોતાની સાથે બોલ્યા, હે નારદ કૃત ચિંતાતુરો, તમે ચિંતાતુર કેમ લાગો છો? નારદજી બોલ્યા છે, કાઈ નહીં. સનકાદિકો ફરીને કીધું, તમે અમને નહીં કહો તો કોને કહેશો? બતાવો, તમે ના કહો છો, આપ ના બોલો છો, પરંતુ આપની મુખ મુદ્રા એમ બતાવી રહી છે કે આપ કંઈક ઉદાસ છો. નારદજી તમે ઉદાસ, જગત ઉદાસ હોય તો સમજી શકાય, પણ તમે તો સંત છો, સંત ઉદાસ? અનભક્તજનો, સંત ઉદાસ કદી બને નહીં, બહુ યાદ રાખજો, સંત કદી ઉદાસ ન બને. અને સાધુ ઉદાસ બને તો બ્રહ્માંડનો પ્રલય થઈ જાય, કારણ કે જગતની અંદર ખોટેલા સંસારી ઉદાસ હોય એને ઉદાસીનતામાંથી બહાર લાવવાનું કામ સાધુ પુરુષનું છે. સાધુ ઉદાસ બની જાય તો સંસારીની દિશા શું થાય? સંસારી બિચારો ઘરમાં જ્યારે કંટાળે, થાક્યો હોય, કાં તો ઘરનું માથાનું મળ્યું હોય, કાં છોકરા કયા ઘરા ન હોય, કે આર્થિક રીતે ભીહણમાં આવી ગયો હોય, કાં તો બીજી ત્રીજી ઉપાધિ આવી હોય, ત્યારે સંતને આશરે જાય, મનમાં એમ માને સ્વામીની પાસે બેસું, સ્વામીની બે વાત કરું, સ્વામી મને ધીરજ આપશે, આશીર્વાદ આપશે, મને કંઈક માર્ગ બતાવશે. આ વિચાર કરીને ગ્રહસ્થ ત્યાગીની પાસે આવીને, સંતની પાસે આવીને, સંત જો ઉદાસ હોય તો ગ્રહસ્થની દિશા શું થાય? કહો શું દિશા થાય? માટે સાધુ પુરુષ હંમેશા મોજમાં રહે. બસ નારદજીને કહ્યું છે, તમે ચિંતામાં કેમ ખબર નથી પડતી? દુનિયા આખી તો ચિંતામાં છે, અને ભક્તજનો ચિંતા અસ્તિ ન રહે, દેખાય આવે. ચિંતા વ્યક્તિ બળતી હોય છે, જલતી હોય છે, અને કામ જ એવું. ચિંતા અને ચિતા બે શબ્દોનો પ્રયોગ તમે બરાબર સમજો. ચિતા જે છે ને એ મળદાન બાળે, અને ચિંતા છે ને જીવતાન બાળે. ચિતા મળદાને બાળે, પણ એના ઉપર એક મીંડું મુકાયું એટલે ઉમેરાણું, દુઃખ પણ ઉમેરાણું, જીવતાન બાળે. સાધુ એના થકી કંઈક બહાર હોય. ફિકર સબકો ખા ગઈ, ફિકર સબકા પી. ચિંતા આખી આખી દુનિયાને હળગાવી દીધા, ફિકર આખી દુનિયાને હળગાવી દીધા. ફિકર સબકો ખા ગઈ, ફિકર સબકા પીર, મગર ફિકર કી ફાકી કરે ઉસી કા નામ ફકી. ચિંતાની ફિકરની તો ફાકીઓ કરી કરીને ખાઈ જાય ખો, ઉસી કા નામ ફકી. એનામ સંત છે આપ આટલા બધા ઉપાધિમાં. નારદજી એ વખતે બહુ સરસ બોલ્યા છે, હે સનકાદિકો સાંભળો, મને મારું દુઃખ નથી, મને મારું દુઃખ નથી. ઉદાસ છું મારે કારણે નથી, હું બીજાને કારણે છું. બીજાને કારણે દુઃખી બને નામ સંત. બરાબર સમજો, બીજાને કારણે દુઃખી બને એનું નામ સંત. અને એમાં ભેદ સમજો, બીજાના દુઃખને જો દુઃખી બને એનું નામ સંત. એ તો જગતની એવી રીતિ છે, બીજાના સુખને જ દુઃખી બને. કહો આ જગત બહુ દુઃખી છે એનું કારણ સમજાય છે? પોતાના દુઃખથી દુઃખી નથી, બીજાના સુખથી આ દુઃખી છે. પોઈન્ટ સમજો મારો, પોતાને સાયકલનો પ્રવાસ થાય એનું દુઃખ નથી, સાયકલ 10 કિલોમીટર કાપી નાખે એની ઉપાધિ નથી. પણ અમે બંને એક જ બેન્ચ ઉપર બેસીને વિદ્યાભ્યાસ કરતા હતા, એક જ સરખા હોશિયાર હતા. આને મારું તેવી ગઈ, મારે સાયકલ રહી, બસ એનું દુઃખ છે, એની ઉપાધિ છે. અમે બંને એક જ રૂમ ની અંદર 2 ઘંટી શરૂ કરેલી, મારે 2 ની 2 રહીને એને 22 થઈ ગઈ, બસ એનું દુઃખ છે. પોતાને 2 રહી એનું દુઃખ નથી, પણ પેલા ને 22 કેમ થઈ એનું દુઃખ છે. સાધુ પુરુષ તો બીજાના દુઃખે દુઃખી થાય છે, બીજાના સુખે દુઃખી નહીં. જગતની રીત તો એવી છે, બીજાના સુખે દુઃખી થાય અને બીજાના દુઃખે સુખી થાય, કહો એ જ લાગનો હતો. પણ ભગવાનનો ભક્ત એમાંથી બહાર નીકળે, એમાંથી બહાર નીકળે. નારદજી બહુ અદભુત વાત બતાવી છે, હે સનત કુમારો, આજ હું દુઃખી છું, દુઃખનું કારણ હું નથી. સાંભળો, અત્યારે હું મૃત્યુલોકની અંદરથી આવી રહ્યો છું, હું તમને શું કહું? મૃત્યુલોકની સ્થિતિ, સત્યમ નાસ્તિ તપઃ શૌચમ દયા દાનવનું વિદ્યતે. જગતમાં તમામ જગ્યાએ સત્ય નાશ પામ્યું છે. સત્ય નાસ્તિ તપઃ નાસ્તિ, જેમ સત્ય જતું રહ્યું છે એમ તપ પણ જતું રહ્યું છે. આજ કોઈ જગ્યાએ તપ રહેવા પામ્યું નથી, ઇન્દ્રનો નિગ્રહ કોઈ જગ્યાએ થતો નથી, શૌચમ નાસ્તિ, પવિત્રપણું પણ નાશ પામ્યું છે. દયા નાસ્તી દાનમ નાસ્તી, કોઈની અંદર દયા રહેવા પામી નથી. લોકો આ દાન પણ કરવા માંગતા નથી. અહીંયા દાન જે ભક્તો શબ્દ છે, દાનમ નાસ્તી. તમારા મનમાં થાય, સ્વામી હવે તો 50-50, 50-50 લાખનું દાન કરે છે, પણ એવો વિરલો તો કોઈક જ નીકળે જે એમ કહે, સ્વામી હું દાન આપું પણ મારું નામ ન હોય. હોય એવા સત્સંગના રંગે હૃદય રંગાઈ ગયું કહેવાય, હોય દાન આપું પણ મારું નામ ન આવે. તો નામને અર્થે જ્યારે દાન થાય છે ત્યારે દાનનું ફળ કશું જ મળતું નથી. આ સિવાય કે જગતની રીત પ્રમાણે કદાચ એનું નામ લખાય એ વાત અલગ છે. મને કોઈ કોઈ જગ્યાએ 25,000, 50,000, 1,00,000, 2,00,000 દાન આપ્યું અને પહેલા લખ્યું એની તકલીફ નથી. પણ અમુક તો શરદ કરે, મારું અહીંયા જ નામ આવવું જોઈએ. અમારે જેતપુરમાં હરિકૃષ્ણદાસ સ્વામી હતા, લગભગ 35-40 વર્ષ પહેલાની વાત છે. એક જણો આવ્યો અને કે સ્વામી મારે 1000 રૂપિયા દાનમાં આપવા. સ્વામી કે વાંધો નહીં, સ્વામી પણ શિલાલેખ આવશે? સ્વામી કે આવશે, કેમ ના આવે? પણ સ્વામી શિલાલેખ એવી જગ્યાએ લાગવો જોઈએ એમ બધા જોવે. સ્વામી કે વાંધો નહીં, ફરી વાર કીધું, પણ સ્વામી એવી જગ્યાએ લાગવો જોઈએ બધા જોવે. સ્વામી કે વાંધો નહીં, એવી જગ્યાએ લગાડશું. ત્રીજી વાર કીધું, સ્વામી પણ પહેલી દ્રષ્ટિએ બધાને ખ્યાલ આવી જવો જોઈએ. સ્વામી કે વાંધો નહીં, તો એલાને સંતોષ ન થયો. સ્વામી કે પણ સ્વામી બરાબર હો, 1000 રૂપિયા ના આપું છું. સ્વામી કે વાંધો નહીં, પહેલા કીધું, પણ સ્વામી તમે ક્યાં લગાડશો? સ્વામી કે સંડાસમાં લગાડ દે, બધા ભાળશે. દાનમ નાસ્તી, ભલે લગાડનારા ભલે પોતે શિલાલેખ લગાડે, પરંતુ આપણે એવી ભાવના ન હોય કે હું કેવળ નામ માટે આપું છું, હું તો મારા ભગવાન અને મારા ભગવાનના આચાર્ય મહારાજ, મારા ભગવાનના સંતો રીજે, મારા ભગવાનના ભક્તો રીજે, એટલા માટે આપું છું. હે સનત કુમારો, મૃત્યુ લોકની હું શું તમને વાત કરું, ઉદર ભરિણો જીવા વરા કહા કુટ ભાષી ના. આજે ભારત વર્ષની દિશે થઈ છે ઉદર ભરિણો જીવા. જીવ પ્રાણી માત્ર પેટ ભરવા માટે જાણે જીવી રહ્યા છે, ખાવા માટે જ જીવે છે. આ દિશા મૃત્યુ લોકની સર્જાણી છે અને એક પેટ ભરવા માટે કુટ ભાષીણ અનેક વિધ અસત્ય બોલે છે, ન બોલવાના શબ્દ બોલે છે. પાખંડ નિરતા સંતોહા વિરક્તા સ પરિગ્રહ, પાખંડ નિરતા સંતો વિરક્તા સ પરિગ્રહ. જેને લોકો વૈરાગી કહે છે, જેને રાગને ટાળ્યો છે એમ લોકો માને છે, જેમની પાસે વંદના કરી કરીને જગતના રાગને ટાળવાની ઈચ્છા રાખે છે, એવા જે સંતો સ પરિગ્રહ, એ પણ ધન અને નારીની પાછળ ગાંડા થયા છે. ભાગવતમાં લખ્યું છે, કોઈ શંકા જેટલી ભાગવત નું મહાત્મ્ય ભાગ વાંચી લીધું. સાધુ પુરુષો પણ ધન અને નારીની પાછળ ગાંડા થયા છે. આટલો બધો અધર્મ પૂરી પૃથ્વી પર વ્યાપી ગયો છે. વર્ણાશ્રમ ધર્મ છિન્ન ભિન્ન થયો છે, કોઈ જગ્યાએ વર્ણાશ્રમ ધર્મ રહ્યો નથી. સર્વત્ર જગ્યાએ અધર્મ અધર્મ પથરાણો છે. આજે નીતિવાન ન્યાયી ગણાતો નથી, ધનવાન ન્યાયી ગણાય છે. આજે કાર્ય પ્રસંગે નીતિવાનને પૂછવામાં આવતું નથી, ધનવાનને પૂછવામાં આવે છે. અમારે શું કરવું? આવો અધર્મ પથરાણો છે. ભક્તજનો, પૂર્વે કેવું હતું ખબર છે? ન્યાયના કાર્યની અંદર નીતિવાનને બોલાવવામાં આવતા હતા. વિદુરજીની પાસે ધન નહોતું, પણ કોઈ પણ નિર્ણય લેવો હોય તો વિદુરજીને બોલાવવામાં આવતા હતા. ધૃતરાષ્ટ્રને નહીં, ધૃતરાષ્ટ્ર પાસે હસ્તિનાપુરનું રાજ્ય હોવા છતાંય એને યાદ નહોતા કરાતા, વિદુરજીને યાદ કરાતા.